એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનના એક, હું કહીશ કે અત્યંત મહત્વપૂર્ણ અને થોડા ચર્ચાસ્પદ લેખની ઊંડી ચર્ચા કરવાના છીએ.
હા, બિલકુલ.
આ લેખ એટલે સુરેશ જોશીએ 1963માં લખેલો અને એમાં એમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના જાણીતા વિવેચન ગ્રંથ ઉપાયનનું એક રીતે મૂલ્યાંકન કર્યું છે.
બરાબર. અને આપણો હેતુ અહીં એ જ છે કે સુરેશ જોશીની નજરે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચન પદ્ધતિ કેવી હતી, ઉપાયનમાં એમના મુખ્ય વિચારો કયા હતા, અને ખાસ તો જોશી એમાં કઈ મર્યાદાઓ જુએ છે એ સમજવાનો છે.
એટલે આખી વાતચીતનો આધાર રહેશે સુરેશ જોશીનો પેલો ઓક્ટોબર 1963ના ક્ષિતિજ અંકમાં છપાયેલો લેખ, કરો ને?
હા, એ જ લાંબો વિશ્લેષણાત્મક લેખ. આપણે એ જોશું કે જોશી કઈ રીતે ત્રિવેદીના કામના જે પાયાના સિદ્ધાંતો છે, એમની શૈલી છે, અને ખાસ કરીને બદલાતા સાહિત્ય પ્રત્યે એમનો જે પ્રતિભાવ રહ્યો એનું વિશ્લેષણ કરે છે.
અને શરૂઆત જ બહુ રસપ્રદ છે. સુરેશ જોશી લેખની શરૂઆત વિષ્ણુપ્રસાદ ત્રિવેદી માટે આમ તો ખૂબ આદર સાથે કરે છે.
હા, એ નોંધપાત્ર છે.
એ ત્રિવેદીની સાહિત્ય પ્રત્યેની જે નિષ્ઠા છે, ગંભીરતા છે, એની પ્રશંસા કરે છે અને એમને પંડિત યુગના જે ઉત્તમ મૂલ્યો કહી શકાય એની સાથે જોડે છે. આ શરૂઆતનો સૂર થોડો સમજાવશો?
ચોક્કસ. જુઓ, જોશી માટે ત્રિવેદી માત્ર એક વિદ્વાન વિવેચક નથી, એ એમને એક પરંપરાના વારસદાર તરીકે જુએ છે. એ પરંપરા જેમાં સાહિત્ય એક કામ એક ગંભીર સાધના ગણાતી હતી.
સાધના?
અને સાધના એટલે અહીં માત્ર બહુ બધું વાંચી લેવું કે અઘરી પરિભાષા જાણવી એટલું જ નહીં. જોશી સ્પષ્ટ કરે છે કે સાધનાનો અર્થ છે સાહિત્ય પ્રત્યેની અતૂટ નિષ્ઠા, ઊંડી એકાગ્રતા અને સતત જાગૃત રહેતી વિવેકબુદ્ધિ. એ તો એમ પણ કહે છે કે ખાલી બહુ શ્રુતતા, મતલબ ખાલી બહુ જાણવું, એ ક્યારેક નુકસાનકારક પણ થઈ શકે જો એની પાછળ પેલી નિષ્ઠા અને વિવેક ના હોય. ત્રિવેદીમાં જોશી આ સાધનાને જીવંત જુએ છે.
અને જોશીએ એ પણ નોંધ્યું છે કે ત્રિવેદી વિવેચકના કર્તવ્યને કઈ રીતે જોતા હતા. એમાં પેલા મેથ્યુ આર્નોલ્ડ જેવા પાશ્ચાત્ય વિવેચકનો પ્રભાવ દેખાય છે, નહીં?
હા, બરાબર.
જેમ કે વિવેચકનું કામ છે પ્રજાની સાહિત્યિક રૂચિને કેળવવાનું, એને વધુ પરિષ્કૃત બનાવવાનું અને સાચા સાહિત્યિક મૂલ્યો સ્થાપિત કરવાનું. જાણે વિવેચક એ સર્જક અને વાચક વચ્ચેનો પુલ હોય.
હા, પણ અહીં જ જોશી એક મહત્વનો મુદ્દો ઉઠાવે છે. એ કહે છે કે પશ્ચિમમાં આર્નોલ્ડ પછી પણ ટીએસ એલિયટ જેવા વિવેચકો આવ્યા, જેમણે વિવેચનના કાર્ય વિશેના વિચારોને વધુ વિકસાવ્યા. પશ્ચિમમાં વિવેચન સતત પોતાની જાતને, પોતાના સિદ્ધાંતોને નવા સાહિત્યના સંદર્ભમાં ચકાસતું રહ્યું છે, બદલાતું રહ્યું છે. અને અહીં જ જોશી એક પેલો વેધક સવાલ પૂછે છે, શું આપણું ગુજરાતી વિવેચન આવું કરી રહ્યું છે, કે પછી એ માત્ર આગલી પેઢીએ આપેલા વિચારો અને શ્રદ્ધાના આધારે જ ચાલી રહ્યું છે? આ પ્રશ્ન જ એમની ઉપાયનની સમીક્ષાનો પાયો બને છે. આ ખાલી ત્રિવેદીની વાત નથી, પણ આખા ગુજરાતી વિવેચનની જાત તપાસનો જાણે આરંભ છે.
આ પૃષ્ઠભૂમિ પછી જોશી વિવેચનની બે મુખ્ય શાખાઓની વાત કરે છે, જેનો ઉલ્લેખ ત્રિવેદી પણ કરે છે, સૈદ્ધાંતિક અને વ્યવહારિક. શું ફરક છે આ બેમાં અને જોશી કેમ એના પર ભાર મૂકે છે?
સૈદ્ધાંતિક વિવેચન એટલે સાહિત્યના મૂળભૂત પ્રશ્નોની ચર્ચા, જેમ કે સાહિત્ય શું છે, એના લક્ષણો કયા, એનું પ્રયોજન શું, એમ કહી શકાય કે એ સાહિત્યનું તત્વજ્ઞાન છે.
બરાબર.
જ્યારે વ્યવહારિક વિવેચન કોઈ ચોક્કસ સાહિત્યકૃતિનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરે. જોશી ભારપૂર્વક કહે છે કે આ બંને શાખાઓ એકબીજા સાથે જોડાયેલી રહેવી જોઈએ. સિદ્ધાંતો કંઈ હવામાંથી નથી આવતા, એ સાહિત્યના અભ્યાસમાંથી જ ઘડાય છે. એટલે જેમ જેમ નવું સાહિત્ય રચાતું જાય તેમ તેમ જૂના સિદ્ધાંતોને એની કસોટીએ ચઢાવતા રહેવા પડે, નહીં તો એ જડ બની જાય.
અને આ જોડાણ તૂટે એના જોખમ વિશે પણ જોશી કંઈ કહે છે, ખરું ને? સિદ્ધાંતોના ઉપયોગ બાબતે એમની ચેતવણી શું છે?
એક બેધારી તલવાર જેવું છે. જેમ વિવેચક સાહિત્યને તપાસે છે, તેમ નવું સાહિત્ય વિવેચકને અને એના સિદ્ધાંતોને પણ પડકારે છે.
હા, એ તો છે.
જો સૈદ્ધાંતિક વિવેચનનો વ્યવહારિક વિવેચન સાથે, એટલે કે જીવંત સાહિત્ય સાથેનો સંપર્ક તૂટી જાય તો એક મોટું જોખમ રહેલું છે. વિવેચક કદાચ અજાણતા જ પોતાના સિદ્ધાંતોનો ઉપયોગ માત્ર પોતાની અંગત રૂચિને સાચી ઠેરવવા માટે કરવા લાગે.
એટલે કે
મારી રૂચિ જ શ્રેષ્ઠ, મારી પસંદગી જ સાચી, આવો એક પ્રકારનો અભિનિવેશ એટલે કે ઊંડો પક્ષપાત કે આગ્રહ વિકસી શકે છે. જોશી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આવો અભિનિવેશ ધીમે ધીમે વિવેક બુદ્ધિને બાજુ પર મૂકી દે છે અને વિવેચકની પેલી સાધનાને ભ્રષ્ટ કરી શકે છે. આ સમજવું ખૂબ જરૂરી છે.
આ ખરેખર ગંભીર ચેતવણી છે. હવે વાત કરીએ ત્રિવેદીની પોતાની શૈલી અને અભિગમની. જોશી એ નોંધે છે કે ત્રિવેદી પોતે પણ સ્વીકારે છે કે એમની શૈલીમાં ક્યારેક અભિનિવેશ, મુગ્ધતા કે અંગત અનુભવો ડોકાયા કરે છે. આ વાતને જોશી કઈ રીતે જુએ છે?
હા, જોશી આ મુદ્દાને સાવ નકારાત્મક રીતે નથી જોતા. એ રસપ્રદ છે. એ કહેશે કે ત્રિવેદી જાણી જોઈને શાસ્ત્રીય વિવેચનની જે શુષ્કતા હોય છે એને ટાળે છે. તેઓ ઉત્સાહ, ઉમળકા અને અંગત પ્રતિભાવ સાથે લખવાનું પસંદ કરે છે, જેનાથી એમનું ગદ્ય વધુ જીવંત અને ક્યારેક કાવ્યમય બની જાય છે. એમનામાં રહેલો સર્જક ક્યારેક વિવેચક પર હાવી થતો લાગે.
અને એમનો અભ્યાસ પૂર્વ અને પશ્ચિમ બંનેનો?
હા, એ પણ મહત્વનું છે. એમણે પૂર્વ અને પશ્ચિમની સાહિત્ય વિચારણાનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે. પણ જોશી એ વાત પર ભાર મૂકે છે કે તેઓ માત્ર માહિતીના ભાષાંતરકાર કે સૂત્રોના રટણ કરનાર નથી, જે કદાચ એમના સમયના બીજા કેટલાક વિવેચકો માટે કહી શકાય.
તો પછી આપણા ભારતીય સાહિત્યશાસ્ત્રના જે ખ્યાલો છે, જેમ કે રસ સિદ્ધાંત કે સાધારણીકરણ, એની સાથે એમણે કેવો વ્યવહાર કર્યો છે? એમને એમ જ સ્વીકારી લીધા?
ના, એ જ તો જોશીની વાત છે. ત્રિવેદી આ ભારતીય સિદ્ધાંતોને આજના સાહિત્યના સંદર્ભમાં મૂકીને જુએ છે, એમની ક્ષમતાઓ અને મર્યાદાઓ તપાસે છે.
દાખલા તરીકે
સાધારણીકરણ ભાવના, એટલે કે પેલી કળા અનુભવમાં વ્યક્તિગત ભાવનાઓ કેવી રીતે સાર્વત્રિક બને છે એ પ્રક્રિયા જેવી સંજ્ઞાઓના અર્થને એમણે વિસ્તારવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક આપણા આલંકારિકોની વાતમાં ક્યાંક સ્પષ્ટતા ઓછી છે એવો બતાવ્યું છે, તો ક્યારેક પોતાની રીતે નવા અર્થો ઉમેરવાનું સાહસ પણ કર્યું છે.
એટલે શાસ્ત્રને વળગી રહેવા કરતાં સત્ય શોધ પર વધુ ભાર.
બરાબર. જોશીના મતે આ દર્શાવે છે કે ત્રિવેદી શાસ્ત્રનિષ્ઠ એટલે કે ખાલી શાસ્ત્રને વળગી રહેનાર બનવા કરતાં સત્યનિષ્ઠ એટલે કે સત્યની પોતાની શોધને વફાદાર રહેનાર બનવાનું વધુ પસંદ કરે છે. આ એમની પરિષ્કૃત રૂચિ અને સ્વતંત્ર વિચારણાની નિશાની છે.
આ અધિગમ ઘડવામાં કોનો પ્રભાવ મુખ્ય રહ્યો છે? જોશી ત્રિવેદીની વિચારધારા પર કયા પાશ્ચાત્ય વિચારકોનો પ્રભાવ જુએ છે?
જોશીનું અવલોકન સ્પષ્ટ છે. એ કહે છે કે ત્રિવેદીની સમગ્ર વિવેચનાના પાયામાં મુખ્યત્વે કોલરેજ, મેથ્યુ આર્નોલ્ડ, સેન્ટ્સબરી જેવા રોમેન્ટિક અને વિક્ટોરિયન વિવેચકો વિચારકોના મૂળભૂત સિદ્ધાંતો રહેલા છે. આ વિચારોને એમણે પોતાની સમજણ મુજબ, ક્યારેક એમની મર્યાદાઓ સાથે, પોતાના વિવેચન કાર્ય માટેના ગૃહિત એટલે કે પાયાના સ્વીકૃત સત્યો તરીકે અપનાવ્યા છે.
ગૃહિત એટલે કે એમના પાયાના અઝમ્પશન્સ, બરાબર. અને આ ગૃહિતોના આધારે ત્રિવેદી પોતાની વિવેચનામાં ક્યા પ્રશ્નો વારંવાર ઉઠાવે છે? જોશીના મતે આ પ્રશ્નો ગુજરાતી વિવેચનામાં કેટલા કેન્દ્રીય રહ્યા છે?
જોશી કહે છે કે કેટલાક પ્રશ્નો તો આપણી વિવેચનાને જાણે વળગી પડ્યા છે.
જેમ કે
કળા અને નીતિનો સંબંધ શું, જીવન અને સાહિત્ય વચ્ચે કેવો નાતો હોવો જોઈએ, સાહિત્યનો આખરી હેતુ, એનું પ્રયોજન શું.
આ તો ચર્ચા જ કરે છે.
જોશી થોડી કટાક્ષ સાથે નોંધે છે કે આ પ્રશ્નોની ચર્ચા આપણે પુષ્કળ કરી છે, પણ કદાચ સાહિત્ય કઈ રીતે આ પ્રયોજન સિદ્ધ કરે છે એની પ્રક્રિયાની, એના સ્વરૂપની ચર્ચા ઓછી થઈ છે. જો કે એ તરત ઉમેરે છે કે મૂળભૂત પ્રશ્ન એ નથી કે કયો પ્રશ્ન ચર્ચાય છે, પણ એ કઈ કક્ષાએ, કેટલી ઊંડાઈથી અને કેટલી સ્પષ્ટતાથી ચર્ચાય છે એ વધુ મહત્વનું છે.
અહીંથી હવે આપણે સુરેશ જોશીની મુખ્ય ટીકાઓ તરફ વળીએ. તમે ગૃહિતો એટલે કે પેલા પાયાના સ્વીકૃત સિદ્ધાંતોની વાત કરી. જોશીની સૌથી કેન્દ્રીય ટીકા આ ગૃહિતો સાથે કેવી રીતે જોડાયેલી છે?
જોશીની મુખ્ય અને કદાચ સૌથી ધારદાર ટીકા એ જ છે કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પોતાના આ સ્વીકૃત સિદ્ધાંતો એટલે કે ગૃહિતોને બહુ મજબૂતીથી વળગી રહે છે. જોશી નિર્દેશ કરે છે કે યુરોપમાં બદલાતા સમય સાથે વિવેચન પણ પોતાના પાયાના સિદ્ધાંતોની સતત ફેરતપાસ કરતું રહ્યું છે. પણ ત્રિવેદીના કિસ્સામાં જ્યારે નવું સાહિત્ય, ખાસ કરીને 1950 પછીની નવી કવિતા આવે છે અને તે આ સ્થાપિત ગૃહિતોને પડકારે છે,
ત્યારે શું થાય છે?
ત્યારે ત્રિવેદી પોતાના સિદ્ધાંતો પર પુનર્વિચાર કરવાને બદલે એ નવા સાહિત્યને જ નકારી કાઢવાનું અથવા તો એની અવગણના કરવાનું વલણ અપનાવે છે. આ એક પ્રકારની જડતા જોશીને મુખ્ય સમસ્યા લાગે છે.
અને આ ટીકાને સ્પષ્ટ કરવા માટે જોશી નવી કવિતાનું ઉદાહરણ આપે છે. એમ કમે કહ્યું, ત્રિવેદીનો નવી કવિતા પ્રત્યેનો પ્રતિભાવ કેવો હતો જોશીના વર્ણન મુજબ?
હા, જોશી સીધો ઉલ્લેખ કરે છે. એ કહે છે કે ત્રિવેદી નવી કવિતા સામે જાણે પુણ્ય પ્રકોપ, એક પ્રકારનો નૈતિક રોષ વ્યક્ત કરે છે.
પુણ્ય પ્રકોપ?
હા. ત્રિવેદીને નવી કવિતામાં શ્રદ્ધાનો અભાવ દેખાય છે, સચ્ચાઈની કમી લાગે છે, ક્ષુલ્લક વૃત્તિઓનું નિરૂપણ અને માત્ર ભાષા કે સ્વરૂપની ચતુરાઈ દેખાય છે. એને ઘાસના તણખલા જેવી મામૂલી ગણે છે.
બાપરે.
પણ અહીં જોશી એક બહુ રસપ્રદ વાત ઉમેરે છે. એ કહે છે કે ત્રિવેદીના આ નિદાન સાથે ભલે આપણે સહમત ન થઈએ, પણ જે રીતે, જે શૈલીમાં, જે ઉષ્માથી તેઓ પોતાનો રોષ વ્યક્ત કરે છે તે ગદ્ય તરીકે તો આસ્વાદ્ય છે.
શું વાત છે! ટીકાની શૈલી પણ ગમે છે.
હા, જાણે કે ત્રિવેદીને છંછેડવાથી તેમનું શ્રેષ્ઠ ધારદાર ગદ્ય બહાર આવે છે.
આ ખરેખર રસપ્રદ અવલોકન છે, ટીકાની સાથે કલાની કદર. હવે આ ગૃહિતો અને તેને વળગી રહેવાની વૃત્તિ સાથે જોડાયેલો બીજો કયો મુદ્દો જોશી ઉઠાવે છે? તમે અગાઉ રમણીયતા શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.
હા, રમણીયતા. જોશીના મતે આ ત્રિવેદીની વિવેચનાનો એક કેન્દ્રીય અને પ્રિય શબ્દ છે. તેઓ વારંવાર એની પર પાછા ફરે છે.
પણ મુશ્કેલી શું છે એમાં?
મુશ્કેલી એ છે કે ત્રિવેદી એને કોઈ એક સુનિશ્ચિત, સ્પષ્ટ અને શાસ્ત્રીય પરિભાષા જેવો અસંદિગ્ધ અર્થ આપી શક્યા નથી. જોશીને એવું લાગે છે કે ક્યારેક જ્યારે ત્રિવેદીને કોઈ કૃતિ ગમે છે ત્યારે તેને યોગ્ય ઠેરવવા માટે તાર્કિક દલીલને બદલે ભાવુક ઉદ્ગારો અને વાકછટાનો આશ્રય લે છે અને એને રમણીય કહી દે છે.
એટલે કે વ્યાખ્યા સ્પષ્ટ નથી.
હા, એ ઉદ્ગારો વાંચવામાં પ્રભાવશાળી લાગે, યાદ રહી જાય તેવા હોય, પણ એમાં વિવેચનાત્મક સ્પષ્ટતાનો અભાવ વર્તાય છે. જોશી તો ત્યાં સુધી કહે છે કે જો ત્રિવેદીએ આ શબ્દ ગોવર્ધનરામને બદલે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના આચાર્ય જગન્નાથ પાસેથી લીધો હોત અને તેના અર્થઘટનને અનુસર્યા હોત તો કદાચ વિવેચનને વધુ લાભ થાત. વળી એ પણ નોંધે છે કે રમણીયતા, સૌંદર્ય, તલ્લીનતા, આનંદ જેવા સાહિત્યના પ્રયોજન સાથે જોડાયેલા શબ્દો ક્યારેક ત્રિવેદીના લખાણોમાં એકબીજાના પર્યાય તરીકે વપરાતા લાગે છે. એનાથી વધુ ગૂંચવાળો ઊભો થાય છે.
અને સાહિત્યના અંતિમ લક્ષ્ય વિશે પણ ત્રિવેદીનો મત થોડો જુદો હતો, જેની જોશી ચર્ચા કરે છે. પેલી દર્શનની વાત આવી હતી.
હા, ભારતીય કાવ્યશાસ્ત્રમાં સામાન્ય રીતે રસનો અંતિમ હેતુ આનંદ ગણાયો છે, પણ ત્રિવેદી રસને આનંદ પર્યવસાયી, એટલે કે જેનો અંત આનંદમાં આવે, ને બદલે દર્શન પર્યવસાયી, એટલે કે જેનો અંત દર્શનમાં, એક પ્રકારની જીવનદૃષ્ટિમાં આવે, માને છે.
દર્શન પર્યવસાયી.
તેઓ કહે છે કે કાવ્યના રમણીય અનુભવ પછી ભાવકમાં જે ચેતનાની વ્યાપકતા આવે છે એ દર્શન છે. જોશીને અહીં વાંધો એ છે કે ત્રિવેદી આ દર્શનને છેવટે જીવન વિશેના સામાન્ય ચિંતન કે બોધ જેવું બનાવી દે છે. જોશી કહે છે કે જો આ દર્શન કૃતિના પોતાના સ્વરૂપમાંથી, એની કલાત્મક અખંડતામાંથી ઉદ્ભવતું દર્શન હોત તો વાંધો નહોતો. પણ ત્રિવેદી આ વાત ખાસ કરીને વિચારપ્રધાન કવિતાના સંદર્ભમાં કરે છે, જેથી દર્શન અને ચિંતન લગભગ એક બની જાય છે. જોશીને લાગે છે કે આ સાહિત્યના શુદ્ધ રસાનુભવથી જે કલાનો આગવો આનંદ છે એનાથી થોડું દૂર જાય છે.
ક્રોચેના પ્રભાવની વાત પણ આવી હતી, એના વિશે જોશીની ટીકા શું છે?
જોશી માને છે કે ત્રિવેદી ક્રોચેના ઇન્ટ્યુશનના ખ્યાલ પર વધુ પડતો ભાર મૂકે છે. ક્રોચેનો આ શબ્દ સમજવો થોડો અઘરો છે, પણ એનો એક અર્થ સહજ જ્ઞાન કે આંતરસ્ફુરણા કરી શકાય.
ત્રિવેદી એને કઈ રીતે સમજે છે?
ત્રિવેદી એને સર્જકની જીવનદૃષ્ટિ તરીકે સમજે છે, જે કદાચ ક્રોચેના મૂળ અર્થથી થોડું જુદું છે. જોશીની મુખ્ય દલીલ એ છે કે આ ઇન્ટ્યુશન પર ભાર મૂકવાને કારણે ત્રિવેદી કવિ શું કહેવા માંગે છે એના પર વધુ ધ્યાન આપે છે, પણ કવિ તે કઈ રીતે કહે છે
એટલે કે કવિ કર્મ પર.
હા, એટલે કે કવિકર્મ, શબ્દોની પસંદગી, અલંકાર, છંદ, રચના રીતિ એ આખી સર્જન પ્રક્રિયાની મીમાંસા પર ઓછું ધ્યાન આપે છે. આ કારણે ભારતીય કાવ્યશાસ્ત્રના સાધારણીકરણની એમની સમજૂતી પણ જોશીના મતે અભિનવગુપ્ત જેવા આચાર્યના મૂળ વિચારને પૂરો ન્યાય નથી કરતી.
અને આકાર એટલે કે ફોર્મ વિશે
એ જ રીતે ત્રિવેદીનો આકાર ફોર્મ અંગેનો ખ્યાલ પણ જોશીને અસ્પષ્ટ અને ક્યાંક પરસ્પર વિરોધી લાગે છે.
અને છેલ્લો મુદ્દો પેલો રસ રૂપાંતરનો, જીવનના કડવા અપ્રિય અનુભવો સાહિત્યમાં કેવી રીતે રજૂ થાય એ અંગે ત્રિવેદીના મત સાથે જોશી કેમ સહમત નથી?
ત્રિવેદીનો એક મત એવો છે કે જીવનમાં જે વસ્તુ જુગુપ્સાજનક હોય, એટલે કે ઘૃણાસ્પદ, અણગમતી હોય, તે સાહિત્યમાં ક્યારે રમણીય ન બની શકે, એને એ પોતાની શ્રદ્ધા ગણાવે છે.
શ્રદ્ધા?
હા, જોશી આ વાત સાથે સ્પષ્ટપણે અસંમત થાય છે. જોશી કહે છે કે આ મત સાહિત્યની એક મૂળભૂત શક્તિને અવગણે છે, તે છે ભાવનું રસમાં રૂપાંતર થવાની પ્રક્રિયા,
એટલે કે ટ્રાન્સફોર્મેશન.
બરાબર. સાહિત્ય જીવનની કાચી સામગ્રીને લઈને એને પરિવર્તિત કરે છે, એને એક નવું સ્વરૂપ આપે છે, જેનાથી એ અનુભવ સામાન્ય જીવનના સ્તરથી ઊંચે ઉઠે છે. આને જ કદાચ લોકોત્તરતા કહેવાય, ટ્રાન્સેન્ડન્સ. જોશી માને છે કે ત્રિવેદીનો આગ્રહ, પેલો અભિનિવેશ, એમને કલાની આ રૂપાંતર કરવાની શક્તિને જોતા રોકે છે અને તેઓ પોતાની શ્રદ્ધાને તાર્કિક દલીલ કરતાં વધુ મહત્વ આપે છે.
તો આટલી વિસ્તૃત અને ઊંડી ચર્ચા અને ટીકા પછી સુરેશ જોશીનું વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને ઉપાયન વિશેનું અંતિમ તારણ શું નીકળે છે? એકંદરે તેઓ શું કહેવા માંગે છે?
જોશી અંતમાં ફરી એકવાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ગંભીરતા, એમની સાહિત્ય પ્રત્યેની ઊંડી નિષ્ઠા અને એમની સૂઝ સમજણને માન્ય રાખે છે. એ ત્રિવેદીના વિશાળ અભ્યાસ અને એમની કેળવાયેલી રૂચિની કદર કરે છે.
પણ મર્યાદા ક્યાં જુએ છે? પણ તેઓ સ્પષ્ટપણે માને છે કે ત્રિવેદીની મુખ્ય મર્યાદા એમના નિશ્ચિત થઈ ગયેલા ગૃહિતો, પેલા પૂર્વસ્વીકૃત સિદ્ધાંતો અને એ સિદ્ધાંતોને પડકારતા નવા સાહિત્યિક પ્રવાહો, ખાસ કરીને નવી કવિતા પ્રત્યેના એમના નકારાત્મક અને ક્યારેક અસ્વીકારના વલણમાં રહેલે છે.
એટલે કે ફ્લેક્સિબિલિટીનો અભાવ
કંઈક અંશે. જોશીનું તારણ એ છે કે ત્રિવેદી બદલાતા સાહિત્ય સામે પોતાના સિદ્ધાંતોની ફેરતપાસ કરવાને બદલે સાહિત્યને જ પોતાના માળખામાં ફિટ કરવાનો પ્રયાસ કરે છે અને જે ફિટ ન થાય એને અવગણે છે.
અને આખા લેખનો અંત કેવી રીતે આવે છે?
અને છેલ્લે જોશી આખી ટીકાને માત્ર ત્રિવેદી પરના વ્યક્તિગત હુમલા તરીકે નહીં, પણ સમગ્ર ગુજરાતી વિવેચના માટે એક જાત તપાસ, એક આત્મનિરીક્ષણ તરીકે રજૂ કરે છે. એમનો ઇશારો એ છે કે ગુજરાતી વિવેચનાએ હજી પોતાના ઓજારો, એટલે કે વિવેચનની પદ્ધતિઓ અને સિદ્ધાંતોને બરાબર ઓળખવા, સમજવા અને કુશળતાથી વાપરવાનું શીખવાનું બાકી છે.
આ બધી ચર્ચા સાંભળનાર માટે શું અર્થ ધરાવે છે? આ જૂની, કદાચ થોડી શૈક્ષણિક લાગતી ચર્ચામાંથી આજના સાહિત્ય રસિકે શું સમજવાનું છે? મને લાગે છે કે આ ચર્ચા બહુ મહત્વની છે, કારણ કે એ બતાવે છે કે સાહિત્યિક વિવેચન એ કોઈ સરળ સીધી સાધી પ્રવૃત્તિ નથી. એ ફક્ત કોઈ પુસ્તક સારું છે કે ખરાબ એટલું કહેવા પૂરતું સીમિત નથી.
હા, એનાથી ઘણું વધારે છે.
ચોક્કસ, વિવેચન ખુદ વિવેચકના પોતાના સૈદ્ધાંતિક વલણો, એની અંગત રુચિ અરુચિ, એના પૂર્વગ્રહો અને સૌથી અગત્યનું, બદલાતા સાહિત્ય અને સમાજ પ્રત્યે તે કેવો પ્રતિભાવ આપે છે એનું પ્રતિબિંબ પાડે છે.
એટલે વિવેચક પણ અરીસા જેવો છે.
બરાબર. સુરેશ જોશીની આ સમીક્ષા આપણને વિવેચનની પ્રક્રિયાની જટિલતા, એના પડકારો અને એની સંભવિત મર્યાદાઓ વિશે વિચારવા પ્રેરે છે. તે એ પણ દર્શાવે છે કે સાહિત્યના ઇતિહાસમાં કેવી રીતે એક પેઢીના સ્થાપિત ધોરણો અને નવી પેઢીના ઉભરતા અવાજો વચ્ચે સંઘર્ષ અને સંવાદ રચાય છે.
ખરેખર આખું વિચાર પ્રેરક ચર્ચા રહી, અને તે એક એવો સનાતન પ્રશ્ન ઊભો કરે છે જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે, કદાચ વધુ પ્રસ્તુત છે.
કયો પ્રશ્ન?
કે જ્યારે કલા પોતે જ સતત પોતાનું સ્વરૂપ બદલી રહી હોય, નવા માધ્યમો શોધી રહી હોય, જૂના મૂલ્યો અને સ્વરૂપોને પડકારી રહી હોય, ત્યારે વિવેચકે શું કરવું? તેણે પોતાની સુસંગતતા અને પોતાની વિશ્લેષણાત્મક ચોકસાઈ કેવી રીતે જાળવી રાખવી?
હા, આ બહુ મોટો પ્રશ્ન છે.
શું વિવેચકે પોતાના સ્થાપિત સિદ્ધાંતોના કિલ્લામાં જ સુરક્ષિત રહેવું જોઈએ, ભલે પછી નવું સાહિત્ય એ કિલ્લાની બહાર આકાર લઈ રહ્યું હોય? કે પછી નવી કલાને સમજવા, એને મૂલવવા માટે પોતાના ઓજારો બદલવા, નવા વિકસાવવા અને કદાચ પોતાના કેટલાક પૂર્વગ્રહો છોડવા પણ તૈયાર રહેવું જોઈએ?
આ એક એવો યક્ષ પ્રશ્ન છે જેના પર કદાચ કોઈ અંતિમ જવાબ નથી,
પણ સતત વિચારતા રહેવું જરૂરી છે, ખરું ને?
ચોક્કસ. સિદ્ધાંત પ્રત્યેની નિષ્ઠા અને નવા પ્રવાહો પ્રત્યેની ખુલ્લાશ વચ્ચેનું સંતુલન શોધવું એ જ કદાચ વિવેચન સામેનો સૌથી મોટો અને નિરંતર પડકાર છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.